संभव भीति भेदनम् सुख संपत् करुणानिकेतनम् व्रतदान तप क्रियाफलम् सहजानंद गुरुं भजे सदा वारिणिवेशरमणीय दर्शनम् मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये सर्वकारण श्रीहरि सर्वकारण श्रीहरि तमारो महिमा अपरंपार कोटि कवियो युगो गाए तोय न पामे पार वाला तोय न पामे पार करुणा रस भय मूर्ति करुणा रस मय मूर्ति तमे छो केवल आनंद एवा मारा मोंघा श्रीजी स्वामी सहजानंद स्वामी सहजानंद ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री नीलकंठाय नमो नमः बोलो स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री लक्ष्मी नारायण श्री नर नारायण देवनि जय वाला भक्तो अपना वाला इष्टदेव भगवान स्वामी नारायण की असीम कृपा थी आज आ हिम्मतनगर ने आंगणे भले बेज दिवस नो પણ વિવેકસાર ગ્રંથની કથાનો આ જ્ઞાન યજ્ઞ છે. પ્રેમાનંદ સ્વામી પ્રેમ સખી ભગવાન સહજાનંદ સ્વામીના હૃદય જેવા વાલા સાધુ એની કલમે લખાયેલો અનુપમ હિન્દી ભાષી આ ગ્રંથ એની આપણે કથા સાંભળી રહ્યા છીએ. અહીંના ઉત્સાહી આપ સૌ કોઈ ભક્તોનો ઉત્સાહ જોઈને જ અમારે તો ગળા સુધી પેટ ભરાઈ જાય છે. ઘણા ગામ ફર્યા પણ અહીંનો ઉત્સાહ મહાત્મા બહુ અનેરો છો અને એનું કારણ છે કે 10 વર્ષે મારે આવવાનું થયું. હરિભક્તો કહે છે કે હવે પાછા વહેલા આવજો, દહકે આવવાનું થાય. 10 વર્ષ પહેલા અમે અહીંયા આવ્યા હતા ત્યારે આ છોકરાઓ તો હતા નહીં, ઓલા તો પહેલા હતા એ બધા એના જોડા હતા અને ઘણા તો વૃદ્ધો જતા રહ્યા બાબુ કાકા જેવા. પણ સત્સંગ ઘણો બધો અભિવૃદ્ધિને પામ્યો છે. તમે બધા સુગ્ન મુમુક્ષુને સમજુ માણસો છો. આજે હું મારા સાધુ આગળ તમારા વખાણ કરતો તો ખોટા નહીં સાચા, આવીનો થોડો ભણેલો વિવેકી સમજુ વેપારી વર્ગ છે, આપણને મજા આવે છે. અમે બે સાધુ ઊભા હોઈએ ત્યાં આઈનો માણસ કોઈ પગે લાગવાનું આવે, સમજે કે બે સંતો કંઈક એમની વાત કરતા હોય, એમાં આપણે ડિસ્ટર્બ ન કરાય. એનું કારણ કે તમે લોકો થોડા સંસ્કારી કુટુંબના છો, વળી વેપારી લાઈનના હોવાથી ઘણી બધી સૂઝબૂઝ આવી જાય, એટલે અમને આવો સત્સંગ બહુ ગમે. તમને લાખો ધન્યવાદ. આવા વિનય વિવેકવાળા રહેજો, ભગવાનમાં હેતવાળા થાજો. પરમેશ્વર અને સંત છે ને એ બે જ કલ્યાણના દાતા છે. સર્વે શાસ્ત્રમાં આ બેના જ ગુણ ગવાણા છે, ભગવાનને ભગવાનના સંતના, ભગવાનને ભગવાનના સંતના. અને તમે એ બે વાત ઓળખી લીધી છે માટે પાક્કા વેપારી છો. વેપારી ઓળખી લે કે આ માલ હારો ને આ માલ નબળો, આમાં નફો થાય ને આમાં ખોટ જાય એની ખબર ન પડે તો એ વેપારી કેમ કહેવાય. માટે અમને આનંદ થાય છે. આજની કથા પણ તમારી ને મારી આંખે ઉઘાડે એવી છે. ઘણું બધું જાણવા જેવું, અંતરમાં ઉતારવા જેવું, જીવનમાં અપનાવવા જેવું આ ગ્રંથમાંથી મારે ને તમારે લેવા જેવું છે. નાશવંત નિત કષ્ટ જૂત યહી પ્રકાર સબ જાની, દેહા દીક મે રુચિ નહીં યહ વૈરાગ્ય બખાની. સમગ્ર સંસાર નાશવંત છે, અનેક કષ્ટ યુક્ત છે. યે દો બાત કો પકડ લીજે જો પ્રેમાનંદ સ્વામીને લિખી હૈ. નાશવંત નિત કષ્ટ જુક્ત, નાશવંત ખરું પણ રોજે રોજ દુઃખ દેવું છે આ બધું. જ્યાં સુધી પ્રેમાનંદ સ્વામીની નજર પહોંચી છે ત્યાં સુધી આપણી નજર ન પહોંચે એટલે આ શબ્દો બરાબર સેટિંગ ન થાય મગજમાં. સાચી વાત છે, હાવ આ સંસારમાં જો સુખ હોત તો ચિત્રકેતુ રાજા રાજ્ય તો છોડ્યું ને ઉપર જતા કરોડપત્નીઓનો ત્યાગ કરીને વનમાં સુકામ જાત. સ્વયંભૂ મનુ વગેરે મોટા મોટા મહારાજાઓ સમગ્ર પૃથ્વીનું રાજ્ય કરતા, હિંડોળે હિંચકતા, પાનબીડા ચાવતા ને રાણીઓનો તો પાર નહીં, સુખ સાહેબી તો અઢળક, છતાંય બધું છોડી ઘોર જંગલમાં જઈ એણે પાંદડા ખાઈ પરમેશ્વરની આરાધના કરી છે. શું કામ? આમાં જ બધું હોત તો શું કામ વનમાં જઈને પાંદડા ખાઈને તપશ્ચર્યા કરત? એ શું ગાંડા હતા, મૂરખ હતા, એને કાંઈ અક્કલ જેવું નહોતું? આપણે જ બધા બુદ્ધિશાળીના દીકરા પેદા થયા હમણાં હમણાં કે અહીંથી બધા સુખના ગાંગડા ભેગા કરવા મંડાણા? કશું ન મળે આ લોકમાં. સમજી જાજો, બે ચાર લાકડામાં ઘાલીને હળગાવી દેવાના છે, બીજું કશું ન મળે. માટે ભગવાન શ્રી હરિની મૂર્તિનું અખંડ ચિંતન કરીને એને વશ કરો, પરમાત્માને પકડો. ભગવાન મેળવવા માટે આપણે જન્મા છીએ, બીજું કંઈ મેળવવાનું નથી. નાશવંત નિત કષ્ટ જૂત યહી પ્રકાર સબ જાની, દેહાદિક મે રુચિ નહીં. પહેલો શબ્દ લખ્યો દેહ, કારણ કે આ જીવને વાલામ વાલું જો કોઈ હોય તો પોતાનો દેહ. બહુ વાલો બધાય ને, કાળો ધોળો લાંબો ટૂંકો જાડો માંદો હાજો નાનો મોટો હડેલ બગડેલ ગમે એવો, પણ હવને વાલો હવનો દેહ. એટલે કીધું કે દેહાદિકમાં પ્રીતિ નહીં, એનું નામ વૈરાગ્ય. પોતાના દેહમાંથી પ્રીતિ ઉઠી જાય પછી જ પોતાના આત્મામાં પ્રીતિ થાય, અને પછી જ પોતાના આત્માનો ઉદ્ધાર કરવા માટે આત્માના આત્મા એવા પરમાત્મામાં પ્રેમ થાય, અને પછી જ ભજન ચિંતન થાય, અને પછી જ જીવનું કલ્યાણ થાય, અને પછી જ અખંડ આનંદ અને શાંતિ પમાય. આ વાત આમ જ છે, આજ સમજો, લાખ જન્મ પછી સમજો, આમ સમજો પછી જ છૂટક્યો છે. વૈરાગ્ય વિના વિષય સુખનો તરછટ ન થાય ત્યાગ. નિષ્કુળાનંદ સ્વામીની કલમે સાર સિદ્ધિમાં લખાયેલી પંક્તિઓ છે. જ્યાં સુધી દેહ વાલો છે ત્યાં સુધી દેહના સુખ વાલા લાગવાના લાગવાના લાગવાના, ઇન્દ્રિયોને લડાવવાના, વિષય ભોગવીને બહુ તરબોળ અંતરથી આનંદિત થઈ જવાના. પણ જેથી એમ સમજાશે કે આ દેહ હું નહીં, ઇન્દ્રિયો હું નહીં, મન હું નહીં, બુદ્ધિ હું નહીં, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ પાંચ સુખ છે તે મારા નહીં, હું તો ચૈતન્ય સુખરૂપ ચિદઘન કેવળ આનંદમય આત્મા છું અને મારે વિશે અખંડ પરમાત્મા બિરાજે છે, એવી જે દિવસે નિષ્ઠા થઈ જશે તે દિવસે પંચ વિષયના સુખનો ત્યાગ થશે અને ઓલું અસલી સુખ અનુભવાશે. પંચ વિષયનું સુખ તો નકલી છે, એ અસલ નહીં, નકલ છે. વૈરાગ વિના વિષય સુખ છૂટે નહીં, માટે વૈરાગ જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. ગમે ત્યાંથી કિલો, બે કિલો, 500 ગ્રામ તો 500 ગ્રામ લઈ આવો, જેની દુકાને મળતો હોય ત્યાંથી, જે કિંમતમાં મળતો હોય ત્યાંથી, કેમ ખરું ને? ક્યાંય મળે? વૈરાગ મળે વૈરાગ વાળા સાધુ પાસેથી, વૈરાગ મળે આવા ગ્રંથમાંથી, વૈરાગ મળે આ સત્સંગમાંથી, અને એ જ વૈરાગ સાચો પાછો વૈરાગ નકલી હોય જ મળે. સ્મશાનમાં વૈરાગ થાય નકલી, વિષયને અંતે વૈરાગ થાય નકલી, ચારેક વરથી સંબંધીઓ કોણિયા ચડાવે તાર વૈરાગ થાય, ઘડી બે ઘડી નકલી કહેવાય. ઘરનું માણા હામું બોલે ને બે આવી ચોપડે તાર વૈરાગ થોડીક વાર થાય, પણ એ નકલી, અસલી વૈરાગ નહીં. અસલી વૈરાગ તો સત્શાસ્ત્ર ને સત્પુરુષના વચનમાંથી ચટકી લાગે ને પ્રગટે, એ અસલી. એ ઉતરે નહીં પછી, એનો રંગ ઉડે નહીં, એ કલ્યાણ કરે. અને ઓલો વૈરાગ તો ખુવાર કરે, હેરાન ગતિ કરે. એ વૈરાગ તો પાદર સુધી જ કામનો, પછી ઉતરી જાય. એકને વૈરાગ થઈ ગયો, બોલો, ગધેડો ખોલકુન ઘરનું બૈરું બધું મૂકીને નીકળી પડ્યો, સાધુ થઈ જવું છે. ગામને પાદર આવ્યો તો પટેલે ખેતરની ગંજીઓ ભરેલી, થોડો ઘણો બે ત્રણ બાચકા કૂચો પડેલો કડબનો ઘાસચારાનો. મનમાં એમ થયું કે પેલી ઘરકામમાં નવરી નહીં થાય, આ બે નિભાડા પાકે એટલું ભૂસું પડ્યું છે ને મૂવી ઘરમાં ફાંદા માર્યા કરશે, હું જઈને કહી આવું. બોલો, ઘરે આવ્યો, ઘરવાળાને કીધું અહીં ઘરમાં ઘું ઘું કરે, પટેલે કડબ ફેરવી છે, થોડો ભૂકો પડ્યો, લિયા બે નિભાડા પાકશે. તો એ ઘરવાળાએ કીધું, તમને તો ઊભે બરડે વૈરાગ ફાટ્યો હતો ને પાછા કેમ ના આવ્યા? હે, પાછા કેમ ના આવ્યા? તો એ કીધું, હું ક્યાં આવ્યો છું? આ ગધેડી ઢહડી લાવી, ગધાડીને ગળામાં ફાળિયું નાખીને આમ ઢહડાતો હોય એમ ગધેડી આંકીને આવ્યો. આ લાઈ કે છે, મૂર્ખી, આ ધોળીને જેટલો મારો મહિમા છે એટલો તારે કહી છે? કે આ ઢહડી લાવી પાદરથી. બોલો, ત્યારે ઘરવાળીએ કીધું કે હવે જાઓ, અમે ભૂકો લઈ આવશું. એ છોકરા સાચવજે, કે છે, હા હા અમે સાચવશું, તમને વૈરાગ થયો છે, તમે આ નિસરો, બાર નિસરો, પાછી તારી તબિયત સાચવજે. તો એ ઘરવાળીએ કીધું કે આટલી બધી ઉપાધિ કરો છો તો ઘરે ગુડાવ આવતાર્યો. તો કે હા આયા, લ્યો રાહ જોઈને જ બેઠા હતા. આવા વૈરાગ કલ્યાણ કરે? વૈરાગ જોઈ જ્ઞાનમાંથી પ્રગટ થયેલો, એ અસલી વૈરાગ. ભગવાન સ્વામિનારાયણે કીધું છે, બાકી તો ધોબીનો કૂતરો ઘાટનો નહીં, વાટનો નહીં, એવી પરિસ્થિતિ થાય. સાચો વૈરાગ જો હૃદયમાંથી થાય તો સાંગો પાંગ પાર ઉતરાય, અને એવા સાચા વૈરાગ વિના કદાચ ઘર છૂટે, મા બાપ છૂટે, છૈયા છોકરા છૂટે, પણ બે વસ્તુ નો છૂટે, એક વિષય અને બીજું અહમ. અહમ અને આસક્તિ બે હારે ને હારે રહી, તાર શું કર્યો ત્યાગ ભાઈ? બધું એમનું એમ છે, જોડાયેલું જ છે. માટે આ તો ઊંડી વાતું છે. જીવૈરાગ વિના વિષય સુખ નો તરછટ ન થાય ત્યાગ, તોડી પાડે પિંડ બ્રહ્માંડ થી એવો તો એક વૈરાગ. સર્વે સુખ ની સંપત્તિ વસી રહી વૈરાગ્ય માય, સર્વે સુખની સંપત્તિ વસી રહી વૈરાગ્યમાં, મોટે ભાગ્ય જો આવી મળે તો ન રહે કસર કાંઈ. હે સર્વે સુખની સંપત્તિ વસી રહી વૈરાગ્યમાં, મોટે ભાગ્ય જો આવી મળે તો ન રહે કસર કાંઈ. મોટા ભાગ્ય જો વૈરાગ આપણને થઈ જાય, બે વાત માનો એટલે વૈરાગ થઈ જાય. જગત નાશવંત છે, આ દેહ નાશવંત છે, બૈરું નાશવંત છે, ધણી નાશવંત છે, છોકરા નાશવંત, ઘર નાશવંત, વિષયના સુખ નાશવંત, બધું નાશવંત. સત્ય આત્મા અને બીજા પરમાત્મા, સત્યને સત્યની સાથે પરણાવી દો એટલે રાંડવાનું નહીં. આટલું સમજી જાઓ તો બહુ આનંદ થાય. અને એ વૈરાગ છે જ સાચી સંપત્તિ છે. વૈરાગવાનને વિપત શાની જે સમજ્યા સાર અસાર, જેમ તુંબુ બોળે તોયમાં પણ નિસરી જાય નિર્બાર. વૈરાગવાળાને વિપત્તિ શાની જે સમજ્યા સાર અસાર. ઘણાને આપણે કહીએ ને સમજ્યા તક હું સમજ્યા, સમજ્યા હોય તો સાધુ ન થઈ જાય. હે ખરેખરી વાત છે, હોય સમજ્યા તક હું કપાળ સમજ્યા, સમજ્યા હોત તો સંત ન થઈ ગયા હોત. આ અમથા નમણા ફોડતા હોય, કુટાઈ મર્યા છીએ, કાંઈ સમજ્યા નથી, તારે તો અહીં હેરાન થાય છે. હારા હારા વૈયા ગયા અને અહીં આપણે ગલાણા જી કોઈ વાતે નીકળાતું નથી. અને વૈરાગ્યવાળો તો રહે જ નહીં. તુંબડાને પાણીમાં ઊંડું મૂકો, તમે હાથ બહાર કાઢો, એ પહેલાં બારું આવે ડબલીન. કેમ? તો કે હમ જલમે નહીં ડૂબેંગે, ક્યુકે હમ તુંબા હૈ તુંબા, તુંબા પાણી મેં નહીં બૂટ જાતા, વો તો તરતા રહેતા હૈ. એમ વૈરાગ્યવાળો કોઈ દી ક્યાંય વિષય સુખમાં સંસારમાં ડૂબે નહીં, એ તો તરતો રહે, કંઈકને તારતો જાય, કંઈકના કલ્યાણ કરતો જાય, કંઈકના બંધન કાપતો જાય. એને કહેવાય વૈરાગવાળો. એની ઝપટે ચડ્યા હોય તો તમને સાધુ કહી નાખે, આઘારે હું થોડાક બહુ નજીકનો આવશો. આ બધા નજીક આવ્યા તે ઉપાધિ થઈ. કેમ અલ્યા થઈ ગયા ને બાવા? પણ કેવું મળે છે ખાવા પૂછો? હે તો લેટ પડી ગઈ, મજા આવી ગઈ. જો અમારે જુઓ, 12 મહિને આના કપડા એક જ હરકા, દેશમાં જાય કે વિદેશમાં જાય એક જ રંગ. અને મહિને એકવાર અમે છે ને, કોઈ અમારું સારું કહ્યું હોય, કોઈ મોડું કહ્યું હોય, બધું ખોળો હોતું કાઢી નાખી, પરમ શાંતિ. અને અમારે છે ને, અમારામાંથી દર્દી ભાઈને કશું કમાવાનું નહીં. તાકો આવે એમાંથી બે કટકા કરીને એક ધોત્યું ને એક ઉપર વળગાડી દેવાનું. જય સ્વામિનારાયણ. જબ્બા બબ્બા તમે પહેરતા નથી, તમે જાણો છો ને, એટલે અમારામાંથી દરજીભાઈ શું કમાય મને કયો જોઈ, કજો નહીં. મજા બહુ આવે છે સાધુમાં, આનંદ બહુ. ભજન થાય તો એ પાછું ચોખ્ખું, નહીતર તમારા મફતિયા રોટલા તો અમારા ડૂસા કાઢી નાખે બપા. અમારા ગુરુ કહેતા, ગ્રહસ્થ કેરા ટુકડા, નવનવા આગળ દંત, ભજન કરે તો ઉગરે, નહીં કાઢી નાખે અંત, સોડા કાઢી નાખે. આમાં અમુક અમુક તો પાછા નીતિનું રળીને રસોઈ દેતા હોય, અને અમુક અમુક તો તમે સમજી જાઓ ને, પચાવવું ભારે પડે. હા, અમને પેટમાં ગોટા લોચા વળે તે ખબર પડે કે આ કોઈ ગરીબનું ગળું કાપીને મારો દીકરો લાડવા લાવ્યો છે. આ લાડવા આપણા ડૂસા કાઢશે. પણ નીતિવાળો હોય, ધર્મવાળો હોય, ગરીબને કનડતો ન હોય, બહુ ઝાઝું વ્યાજ ન લેતો હોય, એવો સારો માણસ હોય, અને પરસેવાની કમાણીથી ભગવાનને થાળ કરાવે, સંતોને રસોઈ આપે, તો એ રસોઈને એ અન્ન અમને બહુ ભજનમાં સુખ આપે, શાંતિ બહુ થાય. શ્વેત દીપ વૈકુંઠ પુનિ બ્રહ્મ મોલ ગોલોક, તાં સંપત સભી દિવ્ય હૈ દિવ્ય ભક્ત અશોક. હવે એક સરસ વાત કરે છે કે જેને વૈરાગ થઈ જાય ને, વૈરાગ એને પછી આ જગતમાં કોઈ વસ્તુ ગમે નહીં. તમે કહેશો કે કેમ ન ગમે, શું ગમે? બધું નાશવંત દેખાય અને દુઃખે ભર્યું દેખાય, એટલે ક્યાંય મન લાગે નહીં. અને એને એમ ક્યારેય ન થાય કે આના વિના મારે નહીં હાલે, લ્યો આના વિના મારે નહીં ચાલે, એવું તો એને મનમાં થાય જ નહીં. નિષ્કળંક સ્વામી કહ્યું, રહી ન શકે હું જે રૂડું, એટલે કે એવી કોઈ વસ્તુ ભર્યા બ્રહ્માંડમાં ભાળે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજે સુખે મન વાળે નહીં. જબરી વાળી મહારાજની મૂર્તિ મૂકીને બીજા કોઈ સુખમાં મન વાળે નહીં. તો સમજવું, હવે આને ભગવાન સમજાણા, આને જગતમાંથી ખરેખર મન નીકળી ગયું. સર્વલોકની સંપત્તિ પાપરૂપ જાણી પેખે નહીં, સર્વે બ્રહ્માંડોની સંપત્તિને પાપરૂપ માને, જોવે નહીં. નિષ્કુળાનંદ કહે, મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાણી દેખે નહીં. લ્યો, અને ખરેખર ભગવાનનો જેને મહિમા સમજાય એને જગત સાંભળવું તો ન ગમે, સમજ્યા, જોવું ન ગમે, જોવું ન ગમે ને સાંભળવું ન ગમે, એને તો અખંડ ભગવાન જ ગમે. ભગવાન સિવાયના બીજા હવા દે અને હારા લાગે જ નહીં. એ આનંદ લે તો ઠાકોરજીનો લે, બાકીના આનંદ સામેથી પ્રેશર કરતા હોય તોય પડ્યા મેલે. તારે સમજવાનું કે હવે ભક્તિનો રંગ આપણને ચડ્યો. આમ વૈરાગ્યની વાત કરી, ધર્મની કરી, જ્ઞાનની કરી અને વૈરાગ્યની કરી. જેમ 11 વર્ષની ઉંમરે સ્વામિનારાયણ ભગવાને અયોધ્યામાં પોતાની માતા ભક્તિ દેવીના અંતકાળ વખતે હરિગીતા કીધી, એમાં 5 અધ્યાય કીધા. પહેલામાં ધર્મની વાત કરી, પછી બીજામાં જ્ઞાનની વાત કરી, ત્રીજામાં વૈરાગ્યની વાત કરી, સમજાણું, પછી ભક્તિની વાત કરી 4 અધ્યાયમાં, અને 5 અધ્યાયમાં સેવવા જેવા સાધુની વાત કરી. આમ 5 અધ્યાય યુક્ત જે હરિગીતા, એનો ટૂંકો સાર એટલે વિવેક સાર, અદ્ભુત ગ્રંથ છે. હવે ભક્તિનું લક્ષણ કે છે,
વાસુદેવ અવતારહી મહાત્મય જ્ઞાન સહિત, વાસુદેવ અવતારહી મહાત્મય જ્ઞાન સહિત, વાસુદેવ અવતારહી મહાત્મ જ્ઞાન સહિત, વાસુદેવ અવતારહી મહાત્મ જ્ઞાન સહિત, પ્રીતિ જુક્ત સેવા કરે સૌ ભક્તિ કહિત, પ્રીતિ યુક્ત સેવા કરે સૌ ભક્તિ કહિત, વાસુદેવ અવતારહી મહાત્મ જ્ઞાન સહિત, વાસુદેવ અવતારહી મહાત્મ જ્ઞાન સહિત, શ્વેત દીપ વૈકુંઠ પુનિ બ્રહ્મ મોલ ગોલોક, શ્વેત દીપ વૈકુંઠ પુનિ બ્રહ્મ મોલ ગોલોક, તહાં સંપત સબહિ દિવ્ય હૈ, તહાં સંપત સબહિ દિવ્ય હૈ, ભક્ત અશોક શ્વેત દીપ વૈકુંઠ પુનિ બ્રહ્મ મોહલ ગોલોક, શ્વેત દીપ વૈકુંઠ પુનિ બ્રહ્મ મોહલ ગોલોક, બ્રહ્મ મોહલ ગોલોક.
બરાબર ધ્યાન દેજો, ભક્તિની વાત આવે છે. હવે ધર્મે યુક્ત, જ્ઞાને યુક્ત અને વૈરાગ્ય યુક્ત ભગવાનની જે ભક્તિ, તે જીવનું કલ્યાણ કરે છે. ધરતી ઉપર પુરુષોત્તમ નારાયણ અવતાર લે, એ ભગવાન શ્રી અક્ષરધામાધિપતિ વાસુદેવ નારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમના અવતાર કહેવાય. એ પરમાત્માના અવતારને વિશે મહાત્મ જ્ઞાને યુક્ત જે ખરેખરી પ્રીતિ અને એ પ્રીતિએ સહિત ભગવાનની સેવા કરવી એનું નામ ભક્તિ. હરિગીતા જેવી જ વ્યાખ્યા છે. પ્રેમે સહિત પ્રભુની સેવા કરવી, જેમ પતિવ્રતા નારી અતિ સ્નેહે કરીને પોતાના પતિની સેવા કરે એમ ભગવાનની ભક્ત સેવા કરે, એ બસ એ સેવાનું જ નામ ભક્તિ. શ્વેતદીપ, વૈકુંઠ, બ્રહ્મોલ, ગોલોક વગેરે વગેરે ભગવાનના ધામ દિવ્ય છે. એ ધામમાં રહેલી સર્વે સંપત્તિ દિવ્ય છે. ત્યાંના મુક્તો પણ દિવ્ય, શોક રહિત, અદ્ભુત છે. એ મુક્તો એ ધામમાંથી ભગવાનની સાથે આ ધરતી ઉપર અવતાર લઈને આવે છે. જ્યારે ભગવાન ધરતી ઉપર આવે ત્યારે પોતાના મુક્તોને સાથે લાવે અને પછી ભગવાન પોતાના મુક્તો સાથે આ ધરતી ઉપર અનેક જીવના કલ્યાણ માટે વિચરણ કરે છે. જે જે જીવાત્માઓ ભગવાનના અને ભગવાનના સંતના યોગમાં આવે એને ભગવાન ઓળખાય, સંત ઓળખાય અને એ જીવને ભગવાનમાં અને સંતમાં હેત થાય અને ભગવાનની આજ્ઞા અને સંતના વચનને પાળીને તે જીવ ઇન્દ્રિયો અંતકરણ જીતે અને વાસના રહિત થાય અને અંતે પરમાત્માનો મહામુક્ત થઈને ભગવાનના દિવ્ય ધામમાં ભગવાનની સેવાને પામે છે. આવી અદ્ભુત વાત કરી. શ્વેતદીપે, બ્રહ્મપુરે, ગોલોકે પીચ ધામની, વૈકુંઠાદો યદૈશ્વર્યમ દિવ્યમ દિવ્યાશ્ચ પાર્ષદાહા, સ્વેચ્છયા મનુજાકુરે હરૌ તદ વિદ્યતે અખિલમ દિવ્ય ભાવેન ઇતિ બોધો મહાત્મ જ્ઞાન મુચ્યતે. હવે મહાત્મ જ્ઞાને યુક્ત ભક્તિ કીધી. મહાત્મ જ્ઞાન એટલે શું એની વ્યાખ્યા કરે છે અમારા ધર્મામૃતમાં કે શ્વેતદીપમાં, બ્રહ્મપુરમાં, ગોલોકમાં, વૈકુંઠાદિક ધામમાં જે જે દિવ્ય ઐશ્વર્ય છે, દિવ્ય શક્તિઓ છે, પાર્ષદો છે, આ બધું જ જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે પરમાત્માને વિશે જ હોય છે. આ બધું જ ભગવાનમાં હોય, ઐશ્વર્ય, તેજ, પ્રતાપ, શક્તિ, પાર્ષદો, બધું જ. એવા ભગવાનને દિવ્ય અલૌકિક સામર્થ્ય યુક્ત દેખે, ઓળખે, જાણે અને પછી પ્રેમથી ભગવાનની ભક્તિ કરે, આને કહેવાય મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભક્તિ. મહાત્મ્ય જ્ઞાન એટલે આ કે જે મૂર્તિ ધામમાં છે એ જ મૂર્તિ આ આમ સમજવું. યું હરિજાની કે કરે ભક્તિ નવહી પ્રકાર. બસ આવી રીતે પ્રગટ ભગવાનને અક્ષરધામથી પર દિવ્ય અલૌકિક મૂર્તિ જ જાણે મનુષ્યાકારમાં અને પછી એ પરમાત્માની નવ પ્રકારે ભક્તિ કરે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણો સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, આ નવ પ્રકારની ભક્તિ ભાગવતમાં કહી છે. ભગવાનનું શ્રવણ કરે, ભગવાનનું કીર્તન કરે, પછી ભગવાનની સેવા કરે, પગ ચાપે, ભગવાન હારે સખાભાવ રાખે, ભગવાનનું વંદન કરે, ભગવાનને સર્વસ્વ અર્પણ કરે, સ્મરણ કરે, નામ વગેરેનું દંડવટ કરે, આ બધી ભક્તિઓ છે. આ બધી ભક્તિ વડે કરીને ભગવાનનો ભક્ત ભગવાનમાં અતિ ગાઢ પ્રીતિ પામે છે. માટે જુઓ, આજ ચાતુર્માસ શરૂ થયો, ખરું કે નહીં? આજ અષાઢી એકાદશી, નીમની એકાદશી, દેવપાટી કહો કે દેવશયની એકાદશી કહો, આ એકાદશી બહુ મોટી કહેવાય. આજે ભગવાનને પ્રસન્ન કરવા ઉપવાસ કરવો અને ભક્તિ કરવી અને કાર્તિક સુધી એકાદશી એટલે કે પ્રબોધિની, દેવ ઉઠી એકાદશી કહેવાય એને, અને ભાદરવા સુધી એકાદશીને પરિવર્તની એકાદશી કહેવાય. આજ ભગવાન હુવે 2 મહિને એક્ઝેક્ટ પડખું ફેરવે એટલે પરિવર્તની એકાદશી, અને 4 મહિને ભગવાન જાગે એટલે દેવ ઉઠી એકાદશી કહેવાય. આ 4 મહિના આપણે ભગવાનનું ભજન કરવું. આ વખતે અમે આખા સત્સંગને એક આદેશ આપવા ઈચ્છીએ છીએ. અમારા તરફથી એક નિયમ, ઘરો ઘર, નાના મોટા બાઈઓ ભાઈઓ બાળકો વૃદ્ધો, 4 મહિના ભગવાન સ્વામિનારાયણ એવા મહામંત્રનો જપ કરો. સ્વામિનારાયણ 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 કાઉન્ટિંગ મશીન લઈ લો અને હવને મારી વિનંતી જપ લખી રાખજો. અમે તમને દિવાળીએ પૂછ્યું કે તમારા ઘરમાં કેટલા જપ થયા, તમારા ઘરમાં કેટલા કેટલા સભ્યોને કોણે કોણે કેટલા જપ કર્યા, સાંભળો છો બધા? બસ જ્યાં સુધી મારો અવાજ જાય છે ત્યાં સુધી બધાએ આ વાત સાંભળજો અને લાકડિયા તારની પેઠે ઘરો ઘરને ગામો ગામ આ વાત વહેતી મેલો કે આ ચાતુર્માસનું નામ છે જપ યજ્ઞ ચાતુર્માસ. માટે બધા જપ કરો, થાય એટલા કરો. ચાર મહિનાના તમારા ઘરમાં કેટલા જપ થયા એ મને કહેજો. આપણે ગણવું છે કે આપણા યોગમાં આવેલા હરિભક્તોએ આ ચાતુર્માસમાં કેટલા કરોડ જપ કર્યા, બધાના ભેળા કરશું અને પછી આંકડો તમને કહેશું. કાર્તિકી પ્રબોધિની એકાદશીએ કેટલું ભજન થાય છે જોઈએ જ ખરા? સાંભળો છો કે નહીં વડીલો? માંડજો જપ કરવા. સ્વામિનારાયણ 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 અમારે કુંડળમાં ભા ભા રોજના લાખ લાખ જપ કરી નાખે છે. ખોટું નથી કહેતો, અનુભવેલી વાત કહું છું. લાખ લાખ જપ ઉતારે, રોજના લાખ જપ, એને કોણ પૂગે? જે સ્વામિનારાયણ નામ લેશે એના બધા પાતક બાળી દેશે. ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ, જાણે જ એનો મહિમા મહેશ. સ્વામિનારાયણ મંત્ર એકવાર બોલો અને ગાયત્રી મંત્રનો લાખવાર જપ કરો, હરખું ફળ થાય. તો આ મંત્ર જપ્યા વગર કોણ રહે મને કયો જોઈ? માટે આખા સત્સંગમાં આ ચાર મહિના બધાએ જપમાં ઉતરી જાઓ અને તપ તો ખરું જ. લ્યો આજે કેટલાયે ચાંદ્રાણી શરૂ કર્યા, કુંડળમાં 21 જણાએ શરૂ કર્યા ભાભાઓએ ચાંદ્રાયણ. ફાંદ ઉતરી જાય, બે ડોળ માણસ સુડોળ થઈ જાય, ઘાટવાળો થઈ જાય, સમજાણું? એક બેના તો વ્યવહાર ન જ થતા, શિંગોડા કોંટા કાઢી ગયો એવો થઈ ગયો હતો. મેં કીધું એક બે ચાંદ્રાણી કર, ઘાટમાં આવી જાય, પોઈન્ટ થશે એટલે બધું પતી જશે, મેળ ખાઈ ગયો. બોલો પ્રતાપ છે ને, જો આ દાંત કાઢે મેળ ખાઈ જ જાય. તો મેળ ખાઈ ગયો હોય તો ખબર હોય જ. તો માટે તપ સાથે જો જપ થાય તો બહુ મોટું પુણ્ય થાય, અને પુણ્ય થાય તો સુખ થાય, પાપ થાય તો દુઃખ થાય. આપણે પાપ કમ કરવું છે અને પુણ્ય વધારે કરવું છે. જગતમાંથી અંધારું મટે, અસત્ય મટે, અન્યાય મટે, પાપ મટે, અધર્મ મટે, સદ્ધર્મનો વિકાસ થાય, અંજવાળું થાય, સત્યનું અંજવાળું થાય, અંધારું જાય, અજ્ઞાન જાય, જ્ઞાન હોવને આવે, સંસ્કાર આવે, ધર્મ નિયમ આવે, તપ આવે, જપ આવે, વ્રત આવે, તો બહુ સુખ આવે. અને ભગવાન પોતે આપણા અંતરમાં સાક્ષાત પધારે પછી શું વાત કહેવાની હોય કહો. યું હરી જાની કે કરે ભક્તિ નવ પ્રકાર, પ્રેમ યુક્ત મુદ આની સો ભક્તિ લસન ચાર. પ્રેમે યુક્ત આનંદથી ભગવાનની ભક્તિ કરે, જપ કરે, વ્રત કરે, દંડવટ કરે, પૂજા કરે, પ્રદક્ષિણા કરે, તો સ્વામી કહે છે કે એનું જ નામ ભગવાનની ભક્તિ કરી કહેવાય. બોલો કરવી છે કે નહીં આપણે? અને સાંભળી લેજો, ભક્તિ બે પ્રકારની છે, પરોક્ષની ભક્તિ અને પ્રગટની ભક્તિ. આપણા સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, મંદિરમાં મૂર્તિ રૂપે પ્રગટ, અક્ષરધામમાં જેવા છે એવા જ, વળી સંતો ભક્તોમાં એવા ને એવા પ્રગટ, આપણા આત્મામાં એવા ને એવા સાક્ષાત પ્રગટ છે છે ને છે, અને અણુ અણુમાં ભગવાન સાક્ષાત પ્રગટ બિરાજે છે, એને પરોક્ષ માનવાના નહીં, એમ માનીને ભક્તિ કરો. એનું નામ પ્રગટ ભક્તિ છે. આ કાળે મૂર્તિ રૂપે ભગવાન પ્રગટ, આત્મામાં પ્રગટ, સંતોમાં પ્રગટ, અણુ અણુમાં પ્રગટ, પ્રગટને જ માનીને, સાક્ષાત ભગવાનને માનીને ભક્તિ કરવી. જ્યારે મનુષ્ય રૂપે ભગવાન ધરતી ઉપર વિચરતા હોય ને ત્યારે મનુષ્ય રૂપે પ્રગટ કહેવાય. આજ આપણા અંતરમાં, બધાયના અંતરમાં અંતર્યામી રૂપે ભગવાન પ્રગટ છે. માટે એમ સમજીને ભક્તિ કરજો તો એ ભક્તિ બહુ સુખદાયી થાય. પરોક્ષની ભક્તિ એટલી બધી સુખદાયી નથી થતી. આપણે આયા ભગવાન ધામમાં બહુ આઘો પડી જાય, મજા ન આવે, ખ્યાલ આવ્યો? માટે ભગવાનને સાક્ષાત માનીને ભક્તિ કરો, પરોક્ષ માનીને નહીં. પ્રગટ માનીને પરમાત્માનું સ્મરણ કરો, ભજન કરો, સેવા કરો, સર્વે ક્રિયા સર્વે શ્વાસ ભગવાનની હાજરીમાં લ્યો. ભગવાન એટલે આમ ક્યાંય નથી અને હું આ કરી લઉં છું એવું ન માનશો. ભગવાન અખંડ આપણામાં અંદર ને બહાર બધે સર્વત્ર જેવા છે એવા સાક્ષાત બિરાજે છે. આ વાત નક્કર સત્ય છે. ઉપનિષદો, પુરાણો, શાસ્ત્રો બધા જ આ વાતને વારંવાર દોહરાવી દોહરાવીને કહે છે કે ભગવાન સર્વત્ર બિરાજમાન છે. માટે પ્રગટની ભક્તિ મહાન છે.
એ જી ભક્તિ સરસ સૌ કહે, ભક્તિ સરસ સૌ કહે, પણ ભક્તિ ભક્તિમાં ભેદ. ભક્તિ પ્રભુ પ્રગટની એમ વદે છે ચારેય વેદ.
સુના આપ લોકોને,
ભક્તિ પ્રભુ પ્રગટની
એનું નામ ભક્તિ કહેવાય. એમ વદે છે ચારેય વેદ. ચારે વેદ પ્રગટની ભક્તિ વખાણે છે, પરોક્ષની નહીં.
પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગુણ કા કપી વૃંદ કોટી. પરોક્ષજી ભવધણો પાર આવે નહીં.
સાંભળ્યું? હા, વેદ પુરાણ કહે સત્યવાણી. માટે સાક્ષાત ભગવાનને માનો આત્મામાં, પ્રગટ પ્રમાણ પ્રગટ દિલમાં તમે રહ્યા છો એનો અનુભવ કરાવી દો.
અરે બીજી ભક્તિ જન બહુ કરે, એમાં રહે ગમતું મનનું.
હવે એક ઝાપટ મારે છે.
બીજી ભક્તિ જન બહુ કરે
એટલે કે પરોક્ષની,
એમાં રહે ગમતું મનનું, પણ પ્રગટ પ્રભુની ભક્તિમાં રહે ગમતું ભગવાનનું.
પ્રગટ ભગવાનની ભક્તિ કરવામાં ભગવાનનું ગમતું જ રહેશે, આપણું ગમતું નથી થતું. અને પરોક્ષની ભક્તિ કરવામાં આપણું ગમતું થયા કરે, આપણું ગમતું થાય એમાં હું માયા પર થવાય. હે, આ દેહ માયાનો, આપણા ઇન્દ્રિયો માયાના, આપણી બુદ્ધિ માયાની, આપણું ચિત્ત માયાનું, આપણો અહંકાર માયાનો, અને આપણું મન પણ માયાનું. અને મનનું કહ્યું કર્યા કરીએ એટલે માયાનું કહ્યું કર્યું કહેવાય, એમાં કલ્યાણ ક્યાંથી થાય? અને પ્રગટ ભગવાનના જે ભક્તો છે તેને મનનું કહ્યું નથી થતું, મનનું ગમતું નથી કરી શકાતું, એને તો ભગવાનનું જ ગમતું કરવું પડે છે. એટલે એ તો પટ માયાને તરે છે. આટલો પરોક્ષની ભક્તિનો અને પ્રગટની ભક્તિનો ભેદ છે, એને સમજો.
માટે કોઈને એ કરતા,
મનનું ધાર્યું થાય નહીં ને એટલે પ્રગટની ભક્તિ કરવામાં હવા જ ન થતો. મનનું ધાર્યું થાય ને એમાં જીવને બહુ મજા પડે. મનનું ધાર્યું ન થાય એટલે મુજારો થાય.
માટે કોઈને એ કરતા ભાવ થતા નથી ભીતરમાં.
માટે પ્રગટ ભગવાનની ભક્તિ કરવામાં ભીતરથી ભાવ નથી થતો.
પછી પ્રીત બાંધી ભક્તિ પરોક્ષમાં, ઘણું આદરી બેઠા ઘરો ઘરમાં.
પણ આપણે પરોક્ષ ભક્તિ કરવી નહીં.
પણ પ્રગટ ભક્તિ વિના પ્રાપ્તિ નથી નર અમર ને નિર્ધાર. નિષ્કુળાનંદ કહે જુઓ નિહાળી, ઊંડું અંતર મોજાર.
એ ઊંડું જુઓ, પ્રગટની ભક્તિ વિના પ્રાપ્તિ નથી. માટે અહમ ભલે ભાંગીને ભૂકો થાય પણ પ્રગટને જ ભજાય.
વાલ્મીકે વખાણ્યા વાનરને, વ્યાસે વખાણ્યા પશુપાળ. તે પ્રગટ ભક્તિ પ્રતાપ થી વાધિયો જશ વિશાળ.
વાલ્મીકે કોને વખાણ્યા? વાઇન્દ્રાને વખાણ્યા. કેમ જે એને પ્રગટ ભગવાન રામની ભક્તિ કરી. અને વ્યાસ ભગવાને ભાગવતમાં કોને વખાણ્યા? ગોપ ગોવાળને, ઢોર ચારનારાને વખાણ્યા. કેમ જે
પ્રગટ ભગવાન કિશન કનૈયા લાલને ઓળખીને તન મન રંગ્યું ભગવાન આરે, અને ઓલા મોટા વિદ્વાન મથુરાના ચોબા સ્વાહા સ્વાહા કરતા હતા, ભગવાનને અન્નું આપ્યું. લ્યો, પ્રગટને ઓળખ્યા નહીં, પણ ઢોર ચારનારા ઓળખ્યા. જાડી બોલી, જાડા લુગડા, અભણ, હાઈસ્કૂલમાં ગયેલા નહીં એવી ભરવાડ્યું એ ભગવાન ઓળખ્યા. અને ઓલા મોટા સંસ્કૃતમાં જ બોલનારાને ન ઓળખાણા. આવું છે, પ્રગટને ઓળખે એનો બેડો પાર.
સહુ પ્રગટ સેવી સુખ પામ્યા, તમે સાંભળજો સુજાન મળી. ડાયા શાણા રહ્યા દેખતા, આમનામ ડોળા ફાટા રહ્યા એના. લાભ લેવા વાળા પ્રગટ નો લાભ લઈ ગયા. સુખ પામ્યા વ્રજવાસી વળી. ખ્યાલ આવે છે? આ કાંઈ સમજાય એવું નથી. ભગવાન શ્રી હરિને પ્રગટ જાણીને એમાં જો હેત કરે ને આખું એમાં ઓગાળી નાખે ને આત્મા સમર્પણ કરી નાખે તો કોણ કહે છે આત્માનું કલ્યાણ છેટું જ? હે, કે આત્માનું કલ્યાણ તો તમારામાં સમાઈ ગયું.
એમ પ્રગટ ભક્તિ સહુ ઉપરે, એથી ઉપરાંત નથી કાંઈ. નિષ્કુળાનંદ નીચે વાર્તા, સૌને સમજવી મનમાય. એ જ નિષ્કુળાનંદ નીચે વાર્તા, એ સૌને સમજવી મનમાય. આ વાત જ સમજવા જેવી છે. એટલે સ્વામી જરા દબાણ લાવીને વાત સમજવાની આપણને વિનંતી કરે છે.
મોટે ભાગે ભેટે ભક્તિ પ્રભુ પ્રગટની પરમાણની, તેહ વિના જે ભક્તિ તે તો મત મમતા તાણની. પ્રગટ ભક્તિ છે ને એ જ મહાન છે, બાકીની ભક્તિ તો છે ને મત મમત ને ખેંચા તાણની ભક્તિ કહેવાય. અને આ તો રોકડી ભક્તિ, ઓલું બધું ઉધાર. કરીએ તો કરીએ સમજી, પ્રગટ પ્રભુની ભક્તિ નિષ્કુળાનંદ કહે તે વિના નથી નરને કોઈ પ્રાપ્તિ. કરીએ તો કરીએ સમજી, પ્રગટ પ્રભુની ભક્તિ નિષ્કુળાનંદ કહે તે વિના નથી નરને કોઈ પ્રાપ્તિ. કેમ થાય? અખંડ ભગવાન મારી હારે સાક્ષાત રહ્યા છે એમ પ્રગટ ધારી શકાશે? કે ધામમાં મનાહે કે 200 વર્ષ પહેલાં હતા એમ મનમાં રહે? જો એમ થઈ ગયું તો ભક્તિ પ્રગટ થઈ ગઈ નહીં, પરોક્ષ થઈ ગઈ. અને સાક્ષાત આત્મામાં અખંડ ભગવાન સાથે ને સાથે અનુભવાય તો પ્રગટની ભક્તિ છે. 200 વર્ષ પહેલાં હતા ને ધામમાં છે ને આમ નહીં સમજવાનું. ભગવાન ક્યાં નથી, ક્યાં નહોતા, ક્યાં નહીં હોય. અખંડ મને જોઈ રહ્યા છે ને હું અખંડ એને જોઈ રહ્યો છું. આમ ટ્યુનિંગ કરો ભગવાનના દિવ્ય અલૌકિક સ્વરૂપ સાથે, એટલે આત્મા એવો થઈ જાય. યું ભક્તિ હરિ કી સદા, જ્ઞાન વૈરાગ્ય યુક્ત, સ્વધર્મ મે રહી કે કરે ભક્ત એકાંતિક મુક્ત. બસ આવી રીતે જ્ઞાન વૈરાગ્ય યુક્ત સ્વધર્મમાં રહીને ભગવાન પ્રગટ પુરુષોત્તમને સ્વીકારીને એમની ભક્તિ કરે એને એકાંતિક ભક્ત કહેવાય, એને મુક્ત કહેવાય. ખ્યાલ આવી ગયો? એસે સાધુ સોય હે સદગુરુ જગસુખકારી, એવા સાધુને સદગુરુ કહેવાય. અને એવા સદગુરુ આ જગતને સુખી કરે એવા છે. એવા સદગુરુને લઈને જ સમગ્ર સંસાર સુખી છે. સમજ્યા? જગ મે દોનો કો ધન્ય હે અગરબત્તી ઓર સંત, એમ કહેવાય. આ બેને જગતમાં ધન્યવાદ. સમજ્યા? અગરબત્તી બલે એ કોને મે ધૂપ બધે પસરંત, બરાબર. અગરબત્તી એક ખૂણામાં બળતી હોય આ હોલમાં, પણ આખા હોલમાં સુગંધી આવે. એમાં સંસારમાં એક ખૂણામાં કોઈ સાધુ ભગવાનની ભક્તિ કરતો હોય તો આખા સત્સંગમાં, સંપ્રદાયમાં, દુનિયામાં સુવાસ ફેલાય. માટે સાધુ ને અગરબત્તી બે મહાન વસ્તુ છે. એસે સાધુ સોય હે સદગુરુ જગસુખકારી, તિનકે દર્શન માત્ર સો. આવા સાધુના દર્શન માત્રથી નાસત અઘ અતિ ભારી, મોટા મોટા ભારે ભારે પાપ બળીને રાખ થઈ જાય છે. દર્શનથી જ બધા પાપ બળી જાય છે. વિશ્વાસ હોવો જોઈએ કે બળી ગયા. ઘણાને વિશ્વાસ નથી, ઘણાને મહિમા નથી, એટલે બિચારા દર્શન કરે, સેવા કરે તોય પાછા આનંદિત થતા નથી.
પ્રાપ્તિનો કેફ નહીં, એ માણસને કશો નફો થતો નથી. સંતોય યદૃશા લોકે પ્રોક્તા સદગૌરવો હિતે યેષાં દર્શન માત્રેણ નશ્યંતે સર્વ પાતકૈઃ તેષાં વ્યવાશ્રયાત્ પુંસ કર્મભિર્ભ્રામ્યતો ભવે નિઃશ્રેયસં ભવેદેવ ભક્તાનાં ધર્મચારિણાં. આવા જે સાધુ હોય એમનો આશ્રય કરવાથી આ સંસારના કર્મના કૂટણામાં ભમતો જીવ નક્કી કલ્યાણને પામી જાય છે, આવા સાધુના આશ્રય માત્રથી જ. આમ લખ્યું છે ધર્મામૃતમાં. માટે આવા સંતનો આશ્રય કરવો. અતએવ તથા સંત સેવનીયા મુમુક્ષુણા, માટે જ મુમુક્ષુએ સાધુ સેવવા 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 પૂજા ચૈષામ વિધાતવ્યા, એવા સાધુની પૂજા કરવી. સદગુરામ મહાત્માનામ, એવા મહાત્મા સદગુરુઓની પૂજા કરવી, એનો અવગુણ લેવો નહીં, એના વિરોધમાં જવું નહીં, એનો કુરાજીપો લઈને દુઃખી થવું નહીં, કોક ચડાવે તોય ચડી જવું નહીં, એમાં સારું કાંઈ નથી. હું કરવા ભાઈ ઉલમાં ચૂલમાં પડવું? બોલો, મોટા ભગવાનના સંત હોય, જીવનું કલ્યાણ કરે એવા હોય, જેને કોઈ સ્વાર્થ હોય નહીં, એવા સાધુની સાથે આપણે હેતથી જોડાઈ જઈએ, સેવીએ, સમાગમ કરીએ તો આપણે સુખના ગાડે ગાડા ભરાય. અને જે ન ફાવતું હોય, આઘું પાછું આંટીએ ચડ્યું હોય, એ લોકો ભલે નાખે આંચકા. તમારું શું જાય? તમારે તો મળ્યું છે એ માણવું ને જલસા કરવા. લાભ ને લાભ છે, બરોબર? કોકે કોકને પાટું માર્યું, તમારે શું? તમારે દૂધ પીવામાં મજા આવે કે ન આવે? ડાયો માણા હોય એ પોતાનું કલ્યાણ બગાડે નહીં, અને મૂર્ખાને તો કોઈ દિશા કે ગતિ છે નહીં. સાચા સંતથી સરી ગર્યા કંઈક જીવના કાજ, એવા સંતને સેવવા અવસર આવ્યો છે આજ. જો મનાય તો મને માનજો, છે અતિ અર્થની વાત, નિષ્કુળાનંદ નક્કી કહે સુખ થવાની એ સાક્ષાત. અવસર આવ્યો છે આજ, મનાય તો માનજો. બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ નહીં મળે હરિના મળેલ. નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ છે, હકીકત છે. જેમ ચંદન વાસે વૃક્ષ બીજા ચંદન સરખા થાય છે, જેમ ચંદન વાસે વૃક્ષ બીજા ચંદન સરખા થાય છે, તેમ શ્રી હરિના સંબંધથી સંત કલ્યાણકારી કહેવાય છે. ભગવાનના સંબંધે બધું છે. એ જી સ્વાધન કરે સ્વ મોક્ષ કે સ્વધર્મ જુક્ત સદાય, એસે સદગુરુ સંત કે લક્ષણ ગીતા ગાય. જે પોતાના કલ્યાણનું સાધન કરે અને બીજા ઘણાય ભક્તને ભજન કરાવે, કલ્યાણનું સાધન કરાવે, એવા સાધુનો મહિમા ખુદ ગીતાજી ગાય છે. માટે એવા સાધુનો આશ્રય કરવો, એવા સાધુની આજ્ઞામાં રહેવું, એવા સાધુને સેવવા, માનવા, પૂજવા, જમાડવા, એનાથી હવનું હારું થાય છે. રંક હોય રાજા બને, ગરીબ હોય ધનવાન બને, વાંજ્યો હોય પુત્રવાન બને, બુદ્ધિ વિનાનો બુદ્ધિશાળી બને, નિરક્ષર મોટો વિદ્વાન બને, ગાંડો ડાયો બને, રોગી નિરોગી બને, પાપી પુણ્યશાળી બને, વિઘ્નવાળો નિર્વિઘ્ન બને, આવા સાધુના આશીર્વાદથી હું ન થાય. હે, એક કણકી મળી જાય તોય ઉદ્ધાર થઈ જાય. માટે સંત સેવવા, સાચા સંતને સેવા વગર કોઈ સુખી થઈ શકતો નથી. નરભવ ભ્રમત જો કર્મ વશ બંધન છૂટો ચાય, એસે સાધુ સેવહી મન કર્મ વચ મુદ પાય. નરભવ ભ્રમત જો કર્મ વશ, આ સંસારમાં કર્મ વશથી ભ્રમતા એવા હે મનુષ્યો, જો બંધન છૂટો ચાય, જો બંધનથી છૂટવા ચાહતા હો, એસે સાધુ સેવહી, તો આવા સાધુ સેવો મન કર્મ વચ મુદ પાય. મન કર્મ વચને આનંદ પામીને આવા સાધુ સેવો. પરાણે પરાણે નહીં, કોકના કહેવાથી નહીં, કોકના દબાણથી નહીં, કડે ચડી ગયા હોય ને સેવીએ એમ નહીં. મન કર્મ વચને મુદ પાય, મન કર્મ વચનથી આનંદ પામીને, મોટા ભાગ્ય માનીને, અહીંયામાં કેફ લાવીને આવા સાધુ મળે તો સેવી લેજો, કામ થઈ જાય ખરેખર. મોટે ભાગ્ય કરી મળે માનો સાચા સંતનો સમાગમ, તો તેણે કરી મહાસુખ પામીએ, વળી વામે વેળા વિષમ, સર્વે વાત જાય સુધરી, જો થાય એવા સંત શું પ્રીત, ન્યૂન ન રહે તે જનને જાણો જોરે થઈ જાય જીત, ન કરવી હોય તોય થઈ જાય. સાંભળો છો, તો કીડી પ્લેનમાં ચડી ગઈ હોય તો ન જવું હોય તો અમેરિકામાં જતી રહે કે નહીં? એમ આવા સાધુ સાથે એ જ થઈ ગયું હોય તો ન કરવું હોય તોય પરાયણ કલ્યાણ થઈ જાય. ભાઈ પાર આવી જાય સર્વે પંથનો, વળી સરી જાય સૌ કામ, નિષ્કુળાનંદ શુદ્ધ સંત સેવાથી પામીએ પૂરણ પરમ ધામ. આ એટલું બધું જોર માર્યું છે. લ્યો હવે થોડુંક ધ્યાન દો. સાધુ બે પ્રકારના છે, એક બુદ્ધિશાળી અને બીજા ઓછી બુદ્ધિવાળા. કેમ ન સાંભળ્યું? સાધુ બે પ્રકારના, એક અતિ બુદ્ધિશાળી ચતુર ડાયા પ્રવીણ, અને બીજા અલ્પ બુદ્ધિવાળા, બહુ મગજનો આ લેવા ડીમ મગજના. હવે આમાં લખ્યું છે એ કહું છું. સાધુ ઉભય પ્રકાર કે અલ્પ બુદ્ધિ બહુ બુદ્ધ. આવ્યું? સાધુ ઉભય પ્રકાર કે અલ્પ બુદ્ધિ બહુ બુદ્ધ, એટલે અલ્પ બુદ્ધિ વાળા અને બહુ બુદ્ધિ વાળા, એમ બે પ્રકારના સાધુ છે. બહુ બુદ્ધિ સો સેવહી, બહુ બુદ્ધિ વાળા જે સાધુ છે એને સેવજો. સતદેશાદિક શુદ્ધ, અને સત એવા રૂડા દેશ કાળાદિક સેવજો. શુદ્ધ દેશ કાળાદિકનું સેવન કરવું અને શુદ્ધ બુદ્ધિશાળી સાધુને સેવવા તો જીવનું કલ્યાણ થાય. પ્રોક્ષ ભયે હરિ તદપી સો પ્રત્યક્ષવત જાનત, હરિ ભય કરી નિજ ધર્મ મે સબ વિધિ વર્તત સંત. હવે બે પ્રકારના સંતની વ્યાખ્યા કરે છે. બુદ્ધિશાળી સાધુ કોને કહેવા અને બુદ્ધુ કોને કહેવા એની વ્યાખ્યા કરે. ધ્યાનમાં લ્યો, ભગવાન પરોક્ષ થયા. પ્રેમાનંદ સ્વામીએ આ ગ્રંથ લખ્યો છે મારા ધામમાં ગયા પછી, એટલે એ એમ કહે છે કે ભગવાન આ લોકમાંથી અંતર ધ્યાન થઈને અક્ષરધામમાં ગયા, તો પણ જે પ્રત્યક્ષ જેવા જ જાણે અને ભગવાનનો ભય રાખી સર્વ પ્રકારે ભગવાનની આજ્ઞામાં વર્તે, પોતપોતાના ધર્મમાં વર્તે, ધર્મ પાળે, એ સાધુ બુદ્ધિશાળી. અને આશરાનું બળ લઈને ધર્મ તોડી નાખે એ બુદ્ધુ. આ બેની વ્યાખ્યા કરી છે. અંતર જામી જાનહી સબવિધિ મેરો પાપ, યું ભય માની પ્રથમ જ્યું વર્તત સાધુ આપ. અંતર્યામી ભગવાન શ્રી હરિ, મારા વિચારો ને મારા કર્મ ને મારા પાપ બધું જ જાણે છે. મારા અંતરનો ઊંડો આશય હું ન દેખતો હોઉં તોય પરમેશ્વર દેખે છે. મારા પાપ, મલિન આશય, ભૂંડા સંકલ્પો બધું જ ભગવાન જાણે છે એમ માનીને ભગવાન શ્રી હરિથી પહેલેથી જ ભય પામીને જે પોતપોતાનો ધર્મ દ્રઢપણે પાળે છે એ સાધુને કહેવાય બુદ્ધિશાળી. અંતર્યામીપણે રહું એમારે, માટે નથી બંધાતા એ કેમારે. એવા જે મારાથી મને અંતર્યામી માનીને ભય પામીને મારી આજ્ઞામાં રહેતા હોય તેમાં હું અંતર્યામીપણે સાક્ષાત રહું છું, એટલે એ સાધુ આ સંસારમાં ક્યાંય બંધાઈ જતા નથી. સંકલ્પ સ્વપ્ન ઉપવાસ રે તે તો કરે છે જાણી મને પાસ. સંકલ્પના ઉપવાસ કરે, સ્વપ્ન દોષના ઉપવાસ કરે, મને સાક્ષાત અખંડ પ્રગટ પ્રમાણ પાસે માનીને મારો ભય રાખીને તપ વ્રત ધર્મ નિયમ બધું જ કરે છે, માટે એ અતિ બુદ્ધિશાળી સાધુ કહેવાય. હાલો હવે અલ્પબુદ્ધિવાળા સાધુનું લક્ષણ આવે છે. અદ્ભુત વાત છે. વિવેકસાર ગ્રંથનું આ હાર્ટ છે, હૃદય છે. આટલી વાત જે અદ્ભુત છે, નવીન છે, વિચારવા જેવી છે. આ ગ્રંથમાં જેટલી આ વાતને ઉપસાવી છે એટલી અન્ય ગ્રંથમાં નથી ઉપસાવી. આ ગ્રંથની કથા કરવાની પાછળનો મારો આશય આ અદ્ભુત વાત આમાં હું વાંચી ગયો એટલે મને એમ થયું કે આ વાત આપણા કામની છે, સૌ જનને ઉપયોગની છે. હવે બુદ્ધિવાળાનું લક્ષણ થઈ ગયું ને બુદ્ધિ ઓછી જેને છે એનું લક્ષણ આવે છે. હરિ મહાત્મ બલ ગ્રહણ કરી નિર્ભય હું જે મંદ, સેવત દેશાદિક અસત નિરંકુશ નર અંધ. પરમેશ્વરના મહાત્મ્યનું બળ ગ્રહણ કરીને પોતે નિર્ભય થઈ જાય એ મંદબુદ્ધિવાળો છે. પછી શું કરે એ? તો કે અસત દેશાદિકને સેવે. ભૂંડો દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા, ભૂંડો સંગ, સમજ્યા, નબળા શાસ્ત્ર, નબળા મંત્ર, નબળી દીક્ષા, આવું બધું એ સેવે. નબળો મંત્ર, બળ લઈને, આશરાનું બળ લઈ અને નબળા દેશાદિકને સેવે નિર્ભય થઈને. પછી નિરંકુશ થઈ ગયેલો એ માણા આંધળો ગણાય. અને પછી શું થાય કે છે? તો તિનકુ અધર્મ તુરત નિજ વંશ સહિત લે જીતી. એવાને અધર્મ તરત જ એના કુટુંબ સહિત જીતી લેશ. પછી ધર્મ ભ્રષ્ટ હોય જાત હે, તે ધર્મ ભ્રષ્ટ થઈ જાય છે. અને પછી જમપુર કર કે અનીતિ, પછી અનીતિ કરી, અધર્મ કરી, જમપુરીમાં જાય છે. એટલે આવી વાત કરી નાખી. સદગુરુ ગોપાલ સ્વામી પણ સરસ કહે છે, જે અલ્પબુદ્ધિવાળા મંદ સાધુ છે તે શ્રીહરિના માત્મય બળને ગ્રહણ કરીને નિર્ભય થઈને ભૂંડા દેશાદિકને સેવે છે અને તે અજ્ઞાની નિરંકુશ પણ વર્તે છે, એવાને પોતાના વંશે સહિત અધર્મ તરત જીતી લેશ, તે ધર્મવશ થઈ જાય છે અને અનિતિ કરીને જમપુરીમાં જાય છે. ભગવાન સ્વામિનારાયણે પણ અંતના 26માં વચનાવતમાં એમ કહ્યું, એક તો આત્મનિષ્ઠા અને બીજું ભગવાનના માહિતમયનું બળ, બે હારા બહુ, અતિ સારા, બહુ જરૂરના, બહુ કામના, પણ બેયની એક નેગેટિવ સાઈડ છે. ઘણી દવા આપણા રોગને માટે બહુ કામની હોય છતાંય પણ એમાં અમુક અંશે શરીરને તકલીફ કરે એવી વાત હોય, ઇફેક્ટ નેગેટિવ હોય. એમ આત્મનિષ્ઠા અને ભગવદ્ મહાત્મય આશરો એ બે વસ્તુ બહુ જોરદાર છે, છતાં પણ આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મય જ્ઞાનનું બળ કહેતા આશરાનું બળ, આ બે ધર્મ નિયમ પાળવામાં આડા આવે છે, નડે છે. માટે આત્મનિષ્ઠા રાખવી અને ધર્મય રાખવો, ભગવાનનો આશરો મહાત્મય જ્ઞાનનું બળ ભરપૂર રાખવું, પણ ધર્મ છોડવો નહીં. મહારાજ કહે છે, ભગવાનનું બળ લઈને જે જેમ તેમ કરવા માંડે એ નહીં હારવું, અને જે બચારો મૂંઝાયેલો જ રહે, ભગવાન મળ્યા છે એનું બળ લે નહીં, કેફ રાખે નહીં, તો એ નહીં હારવું. પ્રથમના 24માં વચનામૃતમાં આ વાત લખી છે, એક બે ખારા પાટમાં વાયું બળી ગયું, એક અગ્નિમ નાખ્યું તું બળી ગયું, ઉગ્યું નહીં, એમ છે. માટે ભગવાનનો મહાત્મય બળને આશરો બરાબર દ્રઢ રાખવો અને ભગવાનની આજ્ઞા પણ બરાબર પાળવી, આજ્ઞાની ઉપાસના બેયમાં કોઈ પ્રકારે ખામી ન રાખે તો ભગવાન સ્વામિનારાયણ મળે છે. ગુણાતીતાનંદ સ્વામીએ તો એમ કીધું કે આજ્ઞાની ઉપાસના બે પાંખો છે, બે પાંખો જો મજબૂત હોય તો અક્ષરધામ સુધી ઉડ્યા જાઓ તમ. તમારે જુઓ શ્રીજી મહારાજના શબ્દોમાં, મહારાજ કે એક આત્મનિષ્ઠાપણું હોય છે, હું આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિશે શુભ અશુભ ક્રિયા લાગતી જ નથી, હું તો અસંગ છું, એવું અંગ હોય, આવું સમજતો હોય, એકે ક્રિયા મન ન લાગે, હે એક મને પાપ પુણ્ય અડે નહીં, હું તો બ્રહ્મ છું, અગ્નિ સ્વરૂપ છું, ચિદાનંદ છું, ચિદાકાશ છું, આવું સમજતો હોય. હવે બીજું કે બીજું એમ હોય છે, ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે, કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાય જશે તો એનો શો ભાર છે, ભગવાનનો મહિમા બહુ મોટો છે, એમ બોલે. આ જે બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાય રૂપ છે. એ ગુણ જ ધર્મ પાળવાના અંતરાય રૂપ દોષ બની જાય છે. ખ્યાલ આવ્યો? ગુણ જ દોષ બની જાય છે, માટે ધ્યાન રાખવું પડે. માટે આવી રીતે સમજે તો સારું. કેવી રીતે? તો જે આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું મહાત્મય પણ સારી પેઠે સમજે અને નિષ્કામીપણું, નિર્લોભીપણું, નિસ્વાદીપણું, નિસ્નેહીપણું, નિર્માનીપણું, એ આદિક જે ધર્મ, તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દ્રઢપણે પાળે અને એમ સમજે જે હું એ ધર્મ પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે, હું એ ધર્મ પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે, ને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારા ઉપર બહુ કુરાજીપો થશે, મને કોઈ પણ પ્રકારે જો ધર્મમાંથી ભંગ થશે તો ભગવાનનો મારા ઉપર બહુ કુરાજીપો થશે, એવી રીતે જેના અંતરમાં દ્રઢ ગ્રંથિ હોય તે ભક્ત ધર્મમાંથી કોઈ દિવસ પડે નહીં. પણ આ વાત મનમાં બેહી ગયેલી હોવી જોઈએ કે હું ધર્મ પાળીશ તો ભગવાન મારા ઉપર બહુ રાજી થશે, અને હું કોઈ રીતે અધર્મ કરીશ, ધર્મભંગ કરીશ તો ભગવાન મારા ઉપર બહુ ખીજાઈ જશે, કચવાઈ જશે. આ વાત માથામાં બરાબર યાદ હોય ને બેહી ગયેલી હોય અને ભૂલતો ન હોય ગમે એવા યોગમાં દેશ વિદેશમાં, તો એના ઉપર ભગવાન બહુ રાજી થાય છે. અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકતા નથી, કેમ જે કોઈ દિવસ ધર્મમાંથી પડે જ નહીં. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે એવો જ્ઞાનવાળો હોય, ગમે એવો જ્ઞાનવાળો કે ગમે એવો ભક્તિવાળો હોય, તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો. મહાત્મ જ્ઞાન ભક્તિના બળે, આશરાના બળે, આત્મનિષ્ઠાના જોરે મર્યાદા ભંગ, ધર્મભંગ થઈ જાય ખરો. તથા માયિક પદાર્થ બંધન કરે ખરું એ સિદ્ધાંત વાર્તા છે. છે ને જબરી વાતું, અદભુત છે. હે દિવિધ ભક્ત મે પ્રથમ કહે, ધર્મ યુક્ત જે સંત પરમ પ્રીત તે સેવિયો સો મુમુક્ષ મતિ મંત. બે પ્રકારના મે જે ભક્ત કીધા, બુદ્ધિવાળા અને મંદ બુદ્ધિવાળા, એમાં પહેલો જે મેં બુદ્ધિવાળો સંત કીધો કે જે ધર્મે યુક્ત સંત છે એની જ પરમ શ્રદ્ધાથી સેવા કરવી, સમાગમ કરવો, અને એવાની જે સેવા સમાગમ કરે એ બુદ્ધિશાળી માણસ છે, એ બુદ્ધિશાળી મુમુક્ષુ છે. બ્રહ્મચર્ય આદિક સુબે નિયમ ન તજે સયાન, એસે જ્ઞાની ભક્ત કે વશ હે શ્રી ભગવાન. બ્રહ્મચર્ય આદિક સર્વે નિયમનો જે ડાયો સાધુ ત્યાગ નથી કરતો, જે ડાયો ભક્ત એવા બધા નિયમોને વ્રતોને છોડતો નથી, એના ઉપર ભગવાન શ્રી હરિ રાજી બહુ થાય છે, અને એને જ જ્ઞાની ભક્ત કહેવામાં આવે છે. જીતે અધર્મ સર્ગન ભક્ત નામ ભયહીન, તજે તાહી મહાપાપી જું સો મુમુક્ષુ પરવીન. ભક્ત એવું નામ ધર્યું હોય અને ભય રહિત થઈને અધર્મ સર્ગને જીતે નહીં, એવાને મહાપાપી જેવા જાણી જે તજી દે છે તે મુમુક્ષુ ચતુર છે. જબરી વાત કરે છે. ભક્ત એવું નામ ધર્યું હોય, સાંભળજો, અને ભય રહિત થઈને અધર્મ સર્ગને જીતે નહીં, નિર્ભય થઈને અધર્મમાં પડ્યો રહે, એવાને મહાપાપી જેવા જાણીને જે તજી દે છે તે મુમુક્ષુ ચતુર છે, એ ડાયો અને બુદ્ધિશાળી છે. એવા નરને સેવવાથી કલ્યાણ થતું નથી, ઓલો કીધો એવાના શ્રી હરિ રાજી થતા નથી, પણ કેવળ ધર્મની હાનિ થાય છે, માટે ચતુર બુદ્ધિશાળી સંત સેવો. અસંતને સંત સમાન જાણે, તે તો જનો જાણ પશુ પ્રમાણે, વિવેકની દ્રષ્ટિ વિનાશ થાય તે લોક એવા ઠગથી ઠગાય ભાઈ. માટે સત્પુરુષન કે સંગ કરી બઢત ભક્તિ અરુ ધર્મ, નીચ સંગ ના સત દોઉ લાગત કુચ્છિત કર્મ. માટે સાધુ પુરુષના સંગથી જ ધર્મ અને ભક્તિમાં વધારો થાય છે, અને અસાધુ પુરુષના સમાગમથી બંનેને લાંછન લાગે છે અને ધર્મ ભક્તિનો નાશ થાય છે અને કુકર્મ થાય છે. યા કારણ જો શુભમતી સબ પ્રકાર કરી સોય, પ્રેમાનંદ કહે ત્યાગીઓ અધર્મ જુક્ત જો હોય. માટે પ્રેમાનંદ સ્વામી બહુ સરસ વાત કરે છે. એટલા માટે જ જે શુભમતીવાળા હોય એ સર્વ પ્રકારે સમજીને અધર્મે યુક્ત જે હોય એનો ત્યાગ કરે અને ધર્મે યુક્ત હોય એનો સમાગમ કરે. આ સંસારમાં ડાયો માણસ હોય એને બધી ખબર પડે, બીજા બધાને કાંઈ ગતાગમ પડતી નથી. શ્રી મુખ સહજાનંદ પ્રભુ કહે જો એકાંતિક ધર્મ, સો સંક્ષેપ સો કરી કહે જાની યથાવિધ પરમ. ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્માંડમાં આવીને આ બધો વિવેક શીખવાડ્યો. એટલે સ્વામિનારાયણ ભગવાનના આ દિવ્ય સંપ્રદાયમાં સડસડાટ જીવના મોક્ષ થાય છે. જીવ આનંદથી નિર્વાસનિક થાય અને ભગવાનના ધામને પામે છે. આપણે અનુભવ્યું છે, અંતકાલે બોલીને ધામમાં જાય છે કે હું ભગવાનના ધામમાં જાઉં છું, મને મહારાજ લેવા આવ્યા છે. એનું કારણ એ છે કે સ્વામિનારાયણ ભગવાને અહીં આવીને કલ્યાણનો માર્ગ એટલો બધો સુગમ અને સીધો કર્યો છે કે સડસડાટ અક્ષરધામ સુધી જીવ હાલ્યો જાય, ક્યાંય અટવાય નહીં. જ્યારે બીજે આટલું બધું ચોખ્ખું નથી હો, ક્યાંક ને કાંઈક ભેળવાઈ જાય જીવ, ખબર પડે નહીં બિચારાને, અને કરવા જાય કાંઈ ને થઈ પડે કાંઈ. માટે આપણે તો પ્રગટ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ શ્રી હરિના આશ્રિત છીએ અને શિક્ષાપત્રી રોજ વાંચીએ છીએ, ભક્ત ચિંતામણી હરિલીલામૃત જેવા ગ્રંથનો અભ્યાસ કરીએ છીએ. અને આજ તો વળી બહુ સારું છે, આજ તો મોટા ભાગ છે. શું કે સીડી વીસીડી MP3 કેસેટો થઈ ગયો, ઘરો ઘર વગાડો. આ બધા ગ્રંથો પહેલાં તો હસ્તલેખિત લિપિમાં હતા, ભેગટિયા અક્ષર, અને એ બધું લાઇબ્રેરીઓમાં કપડામાં પોથીઓ બાંધેલી હતી. કોઈના ઘર સુધી ક્યાંથી આવે, એની કોપી કેમ થાય? પણ આ પ્રેસ આવ્યા છાપખાના, અને એમાં આ ઓફસેટ આવ્યા, અને હવે તો ભાઈ સડસડાટ આ બધા ગ્રંથો છાપી અને પ્રકાશન કરી શકીએ એવો જમાનો આવી ગયો. અને હવે બધા ભણ્યા, પહેલાં તો નિશાળો જ ક્યાં હતી, હવે તો વાંચતા આવડે છે. પહેલાં તો શિક્ષાપત્રી વચનામત ગામમાં એકાદ બે જણને વાંચતા આવડતા, એ બેઠા બેઠા વાંચે ને બીજા સાંભળે, એ વાંચે એટલું જ, પાછા સમજે એવા તો કોક. આજ તો ભગવાનની દયાથી ભણેલો ગણેલો વર્ગ છે અને શાસ્ત્રો ખૂબ સારી રીતે છપાણા છે. એટલે આ શાસ્ત્ર છપાણા એટલું નહીં, પણ એના વિવેચન પણ કથા કીર્તનની સીડી વિશેડીમાં તમને ઘરે મળે. જેની કથા સાંભળવી હોય એ ગ્રંથ ચડાવો, જે વક્તાને સાંભળવો હોય એ ચડાવો, સ્વિચ ઓન કરો એટલે બોલવા જ માંડે. બોલો, તમે ઊંઘી જાઓ પણ એ બંધ ન થાય. હા, મને ઘણા કહેવો તમારી કથાથી શાંતિ બહુ થઈ જાય છે, એટલે મને ખબર પડે આવડો કેસો ચડાવીને હુઈ જતો લાગે છે. એમ તો એમ હાલો, આજકાલ શાંતિની બહુ જરૂર છે, બહુ જરૂર છે. પૈસા તો હવે ઘણાય જ્યાં હોય ના દેખાય છે, સુખ સગવડતા તો બહુ વધી ગઈ છે, પણ શાંતિ ઘટતી જાય છે. હો, શાંતિની એટલી બધી જરૂર છે કે એની વાત જવા દો. ઘણાએ તો છે ને પૈસાને બોલાવ્યો, બહુ પ્રેમ આપ્યો અને શાંતિને ધોકે ધોકે મારીને ઘર બહાર કાઢી. બોલો, ગજબ થઈ ગયો. હા, એક જણાને તો વળી એક જણા એટલું જ પૂછ્યું કે શાંતિ ક્યાં ગઈ, ત્યારે ઓલે કીધું મગન કાકાના ડેલામાંથી મોહન કાકાની ખડકીમ ગઈ. હું સમજ્યો, ભગવાન જાણે. હા, એક જણે તો એમ કીધું કે હમણે હા હારે ગઈ શાંતિ, પણ આપણી શાંતિ ક્યાં ગઈ છે તમે જાણો છો? ખોવાઈ ગઈ. બહુ ધંધા પોળા થયા, વ્યવહાર અને સંબંધ વધ્યા, બધે હારા થવા ગયા, એમાં શાંતિ ખોઈ બેઠા. ધમાલે ચડી ગયા, ધમાલે, એમાં મોબાઈલ આવ્યા અને ઇન્ટરનેટ, બધા અપસેટ. એક વાત કહું કે આ મોબાઈલ અને વેબસાઇટ ઇન્ટરનેટ આ આવતા આપણે થોડાક નવરા થવા જોઈએ ને, થોડીક શાંતિ આપણને મળવી જોઈએ ને. કોજ હોય શું થયું, શાંતિ મળી કે શાંતિ ટળી? સારું, તો ઇન્ટરનેટ ને મોબાઈલ ખરાબ છે એમ તમે કહો છો? ના ના, એ ખરાબ નથી, એનો ઉપયોગ કરતાં આપણને આવડતું નથી. સારું છે, મોબાઈલ ખિસ્સામાં હોય તો પટ લઈને કાંઈક ઘરે કહેવું હોય કહી દેવાય, વાત થઈ જાય, બધી વાત સાચી. પણ એનો ઉપયોગ ક્યાં કરાય, કેટલો કરાય, ક્યારે કરાય એનું જ્ઞાન નથી. છોકરો નાનો હોય, ભણવા જતો હોય, વેન કરે એટલે મા બાપ મોબાઈલ લઈ દેશ. પણ મોબાઈલ ક્યારે વપરાય, કેટલો વપરાય, ક્યાં વપરાય, કેમ વપરાય એનું પાછા જ્ઞાન દેતા નથી. મોબાઈલ દે અને જ્ઞાન દે નહીં પછી કઠણાઈ ભારે થાય. માટે આ બધું ઘરમાં લવાય, છોકરા પરિવારને દેવાય, પણ હારોહારી જ્ઞાન દેવાય. વેબસાઇટ તમે ઇન્ટરનેટમાં વાપરો તો છોકરા છોકરીઓને કહેવું પડે કે આટલું જ ખોલાય, આટલું જ જોવાય. અને છે ને ઘરનો જે બધાને બેસવાનો હોલ હોય ને એમાં રખાય તો બગડે નહીં. આનાથી કામ બધા બહુ થાય, બહુ સ્પીડમાં થાય. પણ શાંતિ મળવાને બદલે જો એની એ વસ્તુ અશાંતિ કરતી હોય તો આપણે શું ખાટ્યા મને કયો જોઈ. દૂધપાક ખાઈ અને પેટમાં ટાઢું થવાને બદલે ભડકો થાય તો એ દૂધપાક ખવાય મને કયો જોઈ. આપણે નાહીએ અને ચોખા થવાને બદલે મેલા થાય તો એવું નવાય. એમાં મોબાઈલ અને ઇન્ટરનેટના યુઝથી આપણે વધારે દુઃખી થતા હોય, વધારે અશાંત થતા હોય, માંદા પડી જતા હોય તો એ ન વપરાય. એને વાપરવાની રીત શીખવી જોઈએ દરેક ડાયા માણસોએ. ઘણાને આવડે છે ને ઘણાને નથી આવડતું. હા, ઘણા મોબાઈલ વાપરે તે તમારે બંધ જ કરે ને, સમજાણો જાણે વાંદરાને દારૂ પાયો લગાડ્યા જ કરે ને. હલો હલો એટલે હખ લેન પણ શાંતિ લે કે નહીં, ને શાંતિ લેવા દે. હા તમે આ દાયા ફોન કર્યો પણ ભલામણા ટંગ ટાણું તો જો. અમે અમેરિકામાં ગયા ને પહેલી વાર, તે અહીંથી બધાને ઉમળકો આવી જાય ને તે એસટીડી પીસીઆમાં જઈને અમને ફોન વળગાડે. હા, તે ટંગ ટાણું જોવે નહીં અને રાતમાં ફોન આવે, ખબર કાંઈ હોય નહીં. હલો સાધુ ઉપાડે ને એટલે શું કે ખબર છે, ગુરુજીને દો. પછી સાધુ કે તમને ખબર છે અહીં કેટલા વાગ્યા, કેટલા વાગ્યા? એટલે ભાઈ અહીં રાતના 2 વાગ્યા. એવું છે, અમારે તો અહીં દિવસ છે. પણ તમારે ભલે ને દિવસ હોય પણ અહીં અમારે રાત છે. તો કે ત્યાં રાત હોય? હા ત્યાં રાત હોય. સારું તારે, હા હું ખબર હોય આપણને કે આવું હોય જ થતું, દાંત આવે એવું. માટે વાલા ભક્તો, ભગવાનની બહુ કૃપા છે. આપણે આ બધા આજના આધુનિક સાધનોને એવી રીતે વાપરજો કે એનાથી દિલમાં શાંતિ મળે, આપણને સત્સંગનો રંગ ચડે, આપણામાં સંસ્કારો આવે, આપણા કુટુંબમાં સુમેળ વધે, એકતા થાય, આત્મીયતા રહે. એમ જો આ બધી વસ્તુનો ઉપયોગ થાય તો એ કામની છે. નહીંતર આ બધી વસ્તુએ જ કેટલાયના ઘર બરબાદ કર્યા, કેટલાયના દીકરીઓ દીકરીઓને હેડવી નાખ્યા, છોકરા છોકરીઓને બદનામ કરી નાખ્યા. અરે આ મોબાઈલે અને ઇન્ટરનેટે તો કંઈક સાધુની જિંદગી ધૂળ ભેગી કરી નાખી, ખરેખર કહું છું. અને એનો ઉપયોગ કર્યા વગર તો અમારે હાલતું નથી, સમજાણું. હાલો સ્વામી કેટલે પૂગ્યા, પાદરમાં આવી ગયા હિંમતનગરની. આ વસ્તુ કામની તો છે, એનાથી શાંતિ થાય એવું પણ છે, પણ વાપરતા ન આવડવાને કારણે અશાંતિ વધી છે. માટે હવેથી બધા નિયમ લો કે આને અમે બરાબર સમજીને શીખીને વ્યવસ્થિત સમયોચિત યોગ્ય વાપરશું તો ભગવાન રાજી થાય. યા કારણ શુભમતી સબ પ્રકાર કરી સોય, પ્રેમાનંદ કહે ત્યાગીઓ ધર્મ જૂત સોય. ભગવાન શ્રી હરિને રાજી કર્યાનું સાધન છે ધર્મ. બહુ વાર કહ્યું મેં કે ભગવાનને આપણે રાજી કરવા માટે એક જ વાત છે કે એમની આજ્ઞાનું આપણે પાલન કરીએ, એટલે એને બહુ ગમે. જો આ વડીલો બેઠા છે, તમને એક પ્રશ્ન પૂછું કે તમારા દીકરા તમારી આજ્ઞા પાળે, તમને કેવું સારું લાગે, લાગે કે ન લાગે? તે મને પૂછો ને કે તમારા શિષ્યો તમારી આજ્ઞા પાળે તો તમને કેવું લાગે? મને બહુ ગમે, બહુ વાલું લાગે. તો પછી ભગવાન એના ભક્ત એની આજ્ઞા પાળે ત્યારે કેટલા ખુશ થતા છે વિચાર કરો. આનંદ થાય ને ભગવાનને કે વાહ, મારી આજ્ઞા પાળે છે, મારો કયાગરો દીકરો છે, એમ એના અંતરમાં આનંદ થાય. માટે આપણે બધાએ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની આજ્ઞાનું ચુસ્તપણે પાલન કરવું. આ જ કલ્યાણને માર્ગે આગળ જવાનો એકડો છે. આખી હરિગીતાનો સાર આ છે, આ વિવેક સાર ગ્રંથનો પણ સાર આ છે. જ્યાં સુધી ફાવડીસન કર્યું ન હોય ત્યાં સુધી એન્જિન મુકાય નહીં, ડખડખીને બધું ઊંધું નાખે. મજબૂત ફાવડીસન કરીને ટાઈટ બોલ મારીને પછી જ હેન્ડલ મરાય તો વાંધો ન આવે, આ એનો નિયમ છે. એમ ધર્મ નિયમનું ફાવડીસન મજબૂત કર્યા પછી જ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના પાયા એના ઉપર રોપાય તો કલ્યાણ થાય. આ સિદ્ધાંતની વાત સમજો. જોકે તમે બધા ડાયા છો એટલે કાંઈ વાંધો નથી, સમજાણું. પ્રેમાનંદ સ્વામીએ અદ્ભુત ગ્રંથ લખ્યો, શ્રીમુખ સહજાનંદ પ્રભુ કહે જો એકાંતિક ધર્મ, સો સંક્ષેપ સો કરી કહે જાની યથાવિધિ ધર્મ. પ્રેમાનંદ સ્વામી કહે છે કે આ જે મેં ગ્રંથ લખ્યો તે મારી મતીય કરીને નથી લખ્યો, તો શ્રીમુખ સહજાનંદ પ્રભુ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના શ્રીમુખથી મેં આ એકાંતિક ધર્મ સાંભળ્યો, બસ એ મેં લખ્યો છે. આમાં મારી વાત જ નથી. આ બધી વાત જીવના કલ્યાણ માટે પ્રગટેલા સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી નીકળેલી છે. મેં આ વાતને ગ્રંથ કરી અને સાચવી છે, તાકી ભવિષ્યમાં આ વાતને કોઈ સાંભળે વાંચે વિચારે તો એનું તત્કાલ કલ્યાણ થાય ને એનું અજ્ઞાન ભાગી જાય. લાખો વંદન પ્રેમાનંદ સ્વામીને કે અદ્ભુત આવો ગ્રંથ બનાવ્યો જે આજે આપણે વાંચ્યો સાંભળ્યો હિંમતનગરમાં, અને આનાથી આપણે જ્ઞાન પામ્યા. અદ્ભુત વાત છે. સૌ પ્રથમ વાત ધર્મની કરી અને પછી આવી વાત જ્ઞાનની. જ્ઞાન એટલે આત્મનિષ્ઠા કે હું આત્મા છું, અખંડ મારામાં ભગવાન રહ્યા છે, આ વાત પાકી કરો. અને પછી એ વાત આવી વૈરાગ્યની કે આત્મા સત્ય છે અને બાકીનું બધું દુઃખ રૂપને નાશવંત છે, માટે એમાં ક્યાંય પ્રીતિ રાખવી નહીં. સત્ય એવા આત્મામાં અને સત્ય એવા પરમાત્મામાં જ પ્રેમ રાખવો. અને પછી આવી વાત ભક્તિની કે ભક્તિ એટલે કે પ્રગટ ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાને યુક્ત જે સ્નેહ એનું નામ ભક્તિ. મહાત્મ્ય જ્ઞાન એટલે શું? તો કે જેવા ભગવાન ધામમાં છે એવા ને એવા સર્વશક્તિએ પાર્ષદોએ ઐશ્વર્ય યુક્ત મનુષ્યકાર આ જ ભગવાન છે એવી દ્રઢતા કરવી, એમ ભગવાન સર્વત્ર રહ્યા છે એમ માનવું, એનું નામ કહેવાય મહાત્મ્ય જ્ઞાન. અને એવું મહાત્મ્ય જ્ઞાન થાય ત્યારે ભગવાનમાં ખરેખરું ખેંચાણ થાય, હેત થાય, પ્રેમ થાય, એનું નામ ભક્તિ. પછી સેવા કર્યા વગર રહેવાય જ નહીં. જેનામાં હેત હોય એની સેવા થાય થાય ને થાય, જાલી રાખો તો એ ન રહે. બસ એ પ્રેમે સહિત સેવા કરવી એનું નામ ભક્તિ કીધી છે. આવી રીતે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ આ બધું સાચા સાધુ થકી જ પમાય છે. માટે સંતની ઓળખાણ આપવી પણ જરૂરી હતી એટલે એ પણ ઓળખાણ આપી દીધી. એવા સાધુના સમાગમથી જ ભગવાનનો મહિમા સમજાય, એવા સાધુના સમાગમથી જ ભગવાનના ધામનો મહિમા સમજાય, એવા સાધુના સમાગમથી જ ભગવાનના ધામમાં રહેલા ઈશ્વરીઓ પાર્ષદો દેવીઓ દેવો એનો મહિમા સમજાય, એવા સંતના સમાગમથી જ ભગવાનનું દિવ્ય અલૌકિક સુખ એનો મહિમા સમજાય. ધામની જ્ઞાની વાત કરો છો, પણ એવા સાધુના સમાગમથી જ ભગવાનના ભક્તનો સંતનો જેમ છે મહિમા સમજાય, એવા સાધુના સમાગમથી જ ધર્મ અધર્મ વ્યવસ્થિત સમજાય, એવા સાધુના સમાગમથી જ આને વૈરાગ કહેવાય આને રાગ કહેવાય એ વાત પણ બરાબર સમજાય, એવા સાધુના સમાગમથી જ આને આત્મનિષ્ઠા જ્ઞાન કહેવાય આને અજ્ઞાન કહેવાય પાકે પાયે સમજાય, એવા સાધુના સમાગમથી ધરતી ઉપર રહેલા જે દ્વારકા વગેરે તીર્થો એનો મહિમા સમજાય, તથા ગંગા યમુના ઘેલો વગેરે જે નદીઓ છે એનો પણ મહિમા એવા સાધુના મુખ થકી સાંભળવાથી સમજાય જેને તીર્થક્ષેત્રો કહેવાય. અને એવા સાધુના સમાગમથી જ પ્રગટ ભગવાનનો પ્રગટ સંતનો પ્રગટ ભક્તોનો મહિમા સમજાય. માટે સાધુ વિના તો કોઈ વાત થતી નથી, ગુરુ વિના કાંઈ શીખાતું નથી. એટલે પ્રેમાનંદ સ્વામીએ સાધુનો મહિમા કીધો. અને આપણને અતિશય આનંદ થયો.
હે શ્રીમુખ સહજાનંદ પ્રભુ, કહે જો એકાંતિક ધર્મ, સો સંક્ષેપ સો કરી કહે, જાની યથા વિધિ મર્મ. એહી વિધ બરના ગ્રંથ યહ સબ વિવેક કો સાર.
આવી રીતે આ ગ્રંથનું મેં વર્ણન કર્યું. સબ વિવેક કો સાર, ધર્મ વિવેક, જ્ઞાન વિવેક, વૈરાગ વિવેક, ભક્તિ વિવેક, સંત અસંત વિવેક, આટલા કલ્યાણના વિવેકના પાયામાં રહેલા આ વિવેકો છે. એટલે સ્વામી કહે છે સબ વિવેક કો સાર, બધાય વિવેકનો સાર તમારી આગળ મેં પ્રગટ કર્યો.
એકાંતિક કો પ્રિય સદા, પ્રેમાનંદ નિર્ધાર.
આ જે બધો વિવેક મેં વર્ણવ્યો તે ભગવાનના જે એકાંતિક ભક્તો છે એને પ્રિય છે. જે લોકો એકાંતિક નથી થવા માગતા કે એકાંતિક નથી, એને આ બધું ગમતું નથી, એને કોઈ વિવેક ગમે નહીં, એને બધું આડેધડને જેમ ફાવે એમ રેળ ભારે ગમે. પણ જેને ભગવાન પામવા છે, ભગવાનની દિવ્ય મૂર્તિના મહા આનંદમાં પહોંચવું છે, એને તો આ વિવેક બહુ ગમે છે. અને આ તો વિવેકનોય વિવેક છે, એટલે કે વિવેક સાર સાર્થક નામ છે. માટે વાલા ભક્તો, આ ગ્રંથની કથા હિંમતનગરમાં કરી છેલ્લો દોહો તમારી આગળ પ્રગટ કરું છું.
એ જી ભક્તિ એકાંતિ કી જો ચહે, સોયા કો કરી પ્રીત, પઠન શ્રવણ સબ કી જીઓ, પ્રેમાનંદ નિતની. પઠન શ્રવણ સબ કી જીઓ, પ્રેમાનંદ નિતની.
જે કોઈ આ જગતમાં ભગવાનની એકાંતિકી ભક્તિને ઈચ્છે છે, એવા બધાએ અતિ પ્રેમ કરીને આ ગ્રંથનું પઠન શ્રવણ નિત્ય નિત્ય કરવું, એમ પ્રેમાનંદ સ્વામી કહે છે. હવે કાઢ્યો જ પહેલો વહેલો લાઇબ્રેરીમાંથી, આમાં પઠન શ્રવણ ક્યાં કરવું? પ્રેમાનંદ સ્વામી લખીને બી આવી ગયા, પણ હવે આ હિંમતનગરમાં પ્રગટ થયો છે માટે આની કેસેટો સાંભળશો ને વારંવાર, તોય એકાંતિક ધર્મ આખો સમજાઈ જાહે, પકડાઈ જાહે, અને ક્યાંય કલ્યાણમાં વિઘન થશે નહીં, એવો અદ્ભુત ગ્રંથ છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય પ્રેમાનંદ મુનિ વિરચિતો વિવેક સાર સંપૂર્ણ સહજાનંદ સ્વામી મહારાજની જય.
ગ્રંથ તો પૂરો થયો વાલા ભક્તો. સમગ્ર સત્સંગના કરકમળમાં ભગવાન સ્વામિનારાયણની પ્રસન્નતાને અર્થે આ ગ્રંથ અર્પણ કરું છું. વાલા ભક્તો, થોડી વાર ભાવથી ધૂન બોલીએ.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ,
but
સહજાનંદ સ્વામી મહારાજ.